ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભારતીય કાવ્યશાસ્ત્રનો શું કહેવાય, આધારસ્તંભ છે, પણ ક્યારેક થોડો ગૂંચવણ ભર્યો પણ લાગે.
બરાબર.
રસ મીમાંસાની પરિભાષા આપણે જ્યોતિન્દ્ર દવેના વિશ્લેષણ અને બીજા કેટલાક સ્ત્રોતોને આધારે સમજવાની કોશિશ કરીશું કે આ રસ એટલે શું, અને એને સાથે જોડાયેલા પેલા શબ્દો છે વિભાવ, અનુભાવ, સ્થાયી ભાવ, આ બધાનો મતલબ શું છે.
હા, ચોક્કસ. આપણો હેતુ એ છે કે જ્યોતિન્દ્ર દવે અને બીજા વિદ્વાનોએ આ પ્રાચીન સિદ્ધાંતને કેવી રીતે જોયો છે, કેવી રીતે સમજાવ્યો છે એના પર નજર કરવી, અને ખાસ તો રસના મૂળભૂત તત્વ કયા છે અને આજના સમયમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એને કઈ રીતે જોઈ શકાય એ સમજવાનો પ્રયત્ન કરીશું.
રસના સિદ્ધાંતના ઊંડાણમાં ઉતરીએ. આપણી આજની આ ચર્ચાનો મુખ્ય ધ્યેય એ જ છે કે રસ કેવી રીતે બને છે, એના ઘટકો શું છે, અને આ જે સદીઓ જૂના વિચારો છે એને આજના દૃષ્ટિકોણથી જોવામાં કયા પડકારો આવે છે એ સમજવું. શરૂઆત કરીએ રસના મહત્વથી. આપણા પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં, ખાસ કરીને ઉપનિષદોમાં, રસનું સ્થાન કેટલું ઊંચું છે એ પેલી શ્રુતિ છે ને, રસોવય સહ, એના પરથી સમજાય છે.
હા, એટલે કે પરમ તત્વ પોતે જ રસ સ્વરૂપ છે, આનંદ ઘન સ્વરૂપ છે.
બરાબર. અને આ જ વિચાર પછી કાવ્યશાસ્ત્રમાં આવ્યો. ત્યાં રસને કાવ્યનો આત્મા કહ્યો. બાકી બધું, એટલે અલંકાર હોય કે રીતિ હોય, એ બધું જાણે એના પરિપોષ માટે, એના શણગાર માટે.
અને આ વાત રસપ્રદ છે, કારણ કે એ એમ કહે છે કે રસ ખાલી એક શું કહેવાય, સૌંદર્યનો અનુભવ નથી, એનું એક આધ્યાત્મિક પાસું પણ છે.
અને આખી પ્રક્રિયામાં ત્રણ જણ જોડાયેલા છે. એક તો સર્જક, પછી જો નાટક હોય તો અભિનેતા, અને સૌથી મહત્વનું ભોગતા, એટલે કે સામાજિક, પ્રેક્ષક કે વાચક.
હા, ભલે ત્રણેયનો અનુભવ અલગ હોય.
બરાબર. અને આ બધી ચર્ચાના મૂળમાં કોણ છે? ભરત મુનિ અને એમનો ગ્રંથ નાટ્યશાસ્ત્ર. એમણે જ પેલું મૂળભૂત સૂત્ર આપ્યું.
વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે.
હા,
અને આ સૂત્ર ખરેખર જુઓ તો આખા રસ સિદ્ધાંતનો આધાર બન્યો. પછીના લગભગ બધા જ અલંકારિકોએ આને સ્વીકાર્યું છે, ભલે પછીથી એમાં થોડા ફેરફાર કર્યા હોય કે કંઈક ઉમેર્યું હોય, પણ મૂળભૂત વાત આ જ રહી.
એટલે કે અમુક કારણો, વિભાવ, અમુક શારીરિક પ્રતિક્રિયાઓ, અનુભવ, અને અમુક ક્ષણિક માનસિક સ્થિતિઓ, વ્યભિચારી ભાવો,
જેને સંચારી ભાવો પણ કહે છે.
હા, સંચારી ભાવો. આ બધું ભેગું મળે ત્યારે રસ જન્મે.
બરાબર.
પણ કેટલા રસ, એ બાબતે તો શરૂઆતથી જ મતભેદ રહ્યો છે, નહીં? ભરતે શરૂઆતમાં 8 રસ ગણાવ્યા અને 8 સ્થાયી ભાવ, જેમ કે શૃંગાર માટે રતિ, હાસ્ય માટે હાસ.
હા, પણ પછી તરત જ, મતલબ કે થોડા સમયમાં જ શાંત રસ ઉમેરાયો, એટલે 9 થયા. અને પછી તો આગળ જતા કેટલાક વિદ્વાનોએ વાત્સલ્ય અને ભક્તિને પણ અલગ રસ ગણ્યા.
હા, ભોજે તો 12 ગણાવ્યા, રાજા હરિપાલે 13.
બરાબર. અને જેમ રસની સંખ્યા વધી તેમ સ્થાયી ભાવની બાબતમાં પણ શું કહેવાય, વિવિધતા આવી. એટલું જ નહીં, એક જ રસ માટે અલગ અલગ આલંકારિકોએ અલગ અલગ સ્થાયી ભાવ સૂચવ્યા.
જેમ કે
પેલો શાંત રસ, એનો સ્થાયી ભાવ કોઈએ શમ કહ્યો, તો કોઈકે કહ્યું નિર્વેદ, વળી કોઈએ કહ્યું સમ્યક જ્ઞાન. આ બતાવે છે કે આ કોઈ એકદમ બંધિયાર માળખું નહોતું, એમાં અર્થઘટન માટે, ચર્ચા માટે અવકાશ હતો, કોઈ એક સર્વસંમત યાદી નહોતી જ.
એક બાજુ સંખ્યા વધતી હતી તો બીજી બાજુ એવા પ્રયત્નો પણ થયા કે બધા રસોને કોઈ એક જ મૂળ રસમાં સમાવી લેવાય. જેમ ભવભૂતિએ કહ્યું, એકો રસહર કરુણેવ, કરુણ જ એકમાત્ર રસ છે.
હા, તો વળી અભિનવગુપ્ત શાંત રસને મુખ્ય માને છે, આત્મા એનો સ્થાયી ભાવ.
ભોજ શૃંગારને કહે છે.
બરાબર. ભોજ પ્રેમને, શૃંગારને જ મુખ્ય ગણે છે, અને કવિ કર્ણપુરે તો બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમણે કહ્યું કે જેમ સમુદ્રમાંથી મોજા ઉઠે ને પાછા એમાં જ સમાઈ જાય, એમ પ્રેમરસમાંથી જ બીજા બધા રસો જન્મે છે અને અંતે પાછા એમાં જ મળી જાય છે.
વાહ.
તો વળી વિશ્વનાથના પિતામહ નારાયણ એ અદ્ભુત રસને જ કેન્દ્રમાં રાખે છે. એમનું કહેવું છે કે રસનો સાર શું? ચમત્કાર. અને ચમત્કારનો સાર શું? અદ્ભુત. એટલે અદ્ભુત જ મુખ્ય. જગન્નાથ ને ભટ્ટ નરસિંહ જેવા વિદ્વાનોએ રસનો અખંડિત એક સ્વરૂપ પર ભાર મૂક્યો, એટલે આ બધા પ્રયાસો શું બતાવે છે? કે એ લોકો રસના મૂળભૂત એકીકૃત સ્વરૂપને પામવાની એક ફિલોસોફિકલ મથામણ કરતા હતા.
અને અંતે તો જેમ કવિ કર્ણપુર ગોસ્વામી કહે છે એમ જ કે રસનો આનંદ સ્વરૂપ તો એક જ છે, ફરક ખાલી બાહ્ય ઉપાધિઓને લીધે દેખાય છે.
બરાબર.
રસની ચર્ચામાં એ પણ નોંધવા જેવું છે કે મોટાભાગના આલંકારિકોએ ધ્યાન કોના પર આપ્યું? સર્જક કરતા ભોગતા પર, એટલે કે સામાજિક પર. અને સાહિત્યના પ્રકારોમાં પણ નાટક પર વધુ ધ્યાન ગયું.
હા, અને આના કારણે કેટલીક ચર્ચાઓ એવી થઈ જે કદાચ નાટકની રજૂઆત માટે જરૂરી હોય પણ કાવ્ય જેવા બીજા પ્રકારો માટે એટલી બંધ બેસતી ન પણ લાગે.
એટલે
પેલું રસો અને ભાવોનું વર્ગીકરણ થયું ને, એ હંમેશા એક જ તર્ક પર નથી થયું. દાખલા તરીકે શૃંગારના પ્રકાર જુઓ, સંભોગ અને વિપ્રલંબ. એ શું છે? અવસ્થા છે.
હા,
પણ એના બીજા પ્રકારો પાડ્યા છે ધર્મ, અર્થ, કામ, શૃંગાર. એ નાટકના પ્રકાર પર આધારિત છે. વળી ભોજે ચાર પ્રકાર પાડ્યા, એ નાયકના સ્વભાવ પર આધારિત છે. એવી જ રીતે કરુણના પ્રકાર કારણ પર આધારિત, હાસ્યના પ્રકાર તો વળી ભોગતાની ચેષ્ટા કે પ્રમાણ પર આધારિત છે. વીરના પ્રકાર પણ જુદા જુદા, દાનવીર, ધર્મવીર, યુદ્ધવીર, એ કર્મ પર આધારિત. એટલે થોડે શું કહેવાય, ગૂંચવણ ઊભી થાય એવી રીતે વર્ગીકરણ થયું છે.
અને પછી આવે છે રસાભાસ, એટલે કે રસનો ખાલી આભાસ. એમ કહેવાયું કે રસ અને રસાભાસ વચ્ચેનો ભેદ ઘણીવાર તત્કાલીન સામાજિક નીતિ નિયમો કે કવિ લોકોની જે માન્યતાઓ હોય કવિ સમય એના પર આધારિત હતો. જેમ કે પરંપરાગત રીતે એમ મનાયું કે પશુ પક્ષીઓની રતિ હોય એ રસ ન કહેવાય, એ રસાભાસ કહેવાય.
પણ જ્યોતિન્દ્ર દવે અહીં સવાલ ઉઠાવે છે કે આવા નિયમો કેટલા વ્યાજબી છે? શું માણસ સિવાયના પ્રાણીઓના ભાવો ક્યારેય રસ જન્માવી જ ન શકે?
હા, એ વાત તો વિચારવા જેવી છે.
અરે, પેલી જેક લંડનની પ્રખ્યાત નવલકથા છે વ્હાઇટ ફેંગ, અથવા આપણા ચુનીલાલ મડિયાની વાર્તા કમાઉ દીકરો, આ બધી કૃતિઓમાં પ્રાણીઓની સંવેદના જ કેન્દ્રમાં છે ને, અને એનાથી આપણને રસનો અનુભવ થાય જ છે. એટલે કલાનો અનુભવ ક્યારેક આવા બનાવેલા નિયમોથી પર હોય છે.
બરાબર. હવે આ પ્રાચીન સિદ્ધાંતને થોડો આધુનિક માનસશાસ્ત્રના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરીએ. જ્યોતિન્દ્ર દવે નોંધે છે કે પ્રાચીન આલંકારિકો પાસે આજના જેવા સાધનો નહોતા, એમની મુખ્ય શક્તિ હતી આત્મસમીક્ષણ, પોતાના મનનું અવલોકન.
હા, અને તેઓ કહે છે કે આ જે પ્રાચીન સૂઝ છે એને આધુનિક મનોવિજ્ઞાન સાથે જોડવાની જરૂર છે.
પણ એમાં મોટો પડકાર પરિભાષાનો છે, નહીં?
બિલકુલ. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના શબ્દો છે સેન્સેશન, પરસેપ્શન, ફીલિંગ, ઇમોશન, સેન્ટિમેન્ટ. અને આપણી રસશાસ્ત્રની પરિભાષા છે સંવેદન, ભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, ભાવના, લાગણી. આ બધા વચ્ચે એકદમ ચોક્કસ પર્યાય શોધવો બહુ મુશ્કેલ છે.
કેમ?
કારણ કે આપણા ભારતીય શાસ્ત્રોમાં પણ આ શબ્દો હંમેશા એક જ નિશ્ચિત અર્થમાં નથી વપરાયા. એમના અર્થ પણ સમય જતાં બદલાયા છે, અથવા જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા અર્થમાં વાપર્યા છે.
છતાં આપણે એ સમજવાનો પ્રયાસ તો કરી શકીએ. જેમ કે ફીલિંગ, એટલે કે લાગણી, એ ખૂબ વ્યાપક શબ્દ છે, કોઈ પણ માનસિક અનુભવ માટે વપરાય.
હા, જ્યારે ઇમોશન, એટલે કે ભાવ, એ વધુ તીવ્ર હોય છે અને એમાં શારીરિક પ્રતિક્રિયાઓ, શારીરિક ફેરફારો પણ જોડાયેલા હોય છે. જેમ કે ગુસ્સામાં મોડું લાલ થવું, ડરમાં ધ્રુજારી આવવી.
અને સેન્ટિમેન્ટ એટલે ભાવના, એ શું છે?
ભાવના એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે વિચાર પ્રત્યેના આપણા જે ભાવો હોય એનું એક સ્થાયી વ્યવસ્થિત તંત્ર, એ લાંબા ગાળાનું હોય.
જ્યોતિન્દ્ર દવે આને બહુ સરસ ઉદાહરણથી સમજાવે છે. એકલી દોરી કૂદતી બાળકી હોય એ ભાવ જેવી ક્ષણિક છે.
બરાબર.
પણ પેલી ગોફ ગુંજતી ઘણી બધી બાળાઓ હોય જેમાં અલગ અલગ દોરીઓ એકબીજા સાથે જોડાઈને એક સુંદર આકૃતિ બનાવે, એ ભાવના જેવી છે, વધુ જટિલ, વધુ સ્થાયી.
હા, અને બીજું ઉદાહરણ દેશપ્રેમનું. એ એક ભાવના છે. એમાં ગર્વનો ભાવ હોય, જરૂર પડે બલિદાનનો ભાવ હોય, ક્યારેક દુશ્મન પ્રત્યે ક્રોધનો ભાવ હોય. આ બધા ભાવો દેશ પ્રત્યેની એક સ્થાયી ભાવના હેઠળ જોડાયેલા છે.
સરસ. આ સમજ સાથે ચાલો હવે રસશાસ્ત્રના મુખ્ય પારિભાષિક શબ્દોને ફરીથી જોઈએ. પહેલું છે વિભાવ.
હા, વિભાવ એટલે રસ ઉત્પન્ન થવાના કારણો.
એના બે પ્રકાર કહ્યા છે, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ.
બરાબર. આલંબન એટલે જેના આધારે જેના પ્રત્યે ભાવ જાગે, જેમ કે નાયક માટે નાયિકા આલંબન છે, અને ઉદ્દીપન એટલે જે ભાવને વધારે ઉદ્દીપ્ત કરે, જેમ કે ચાંદની રાત, બગીચો, કોયલનો ટહુકો, આ બધું ઉદ્દીપન કહેવાય.
અહીં એ સમજવું જરૂરી છે કે વિભાવ એ પેલું માટી ઘડા જેવું કારણ નથી.
ના, બિલકુલ નહીં. એ ઉપાદાન કારણ નથી, એ ઉત્તેજક કારણ છે, એક્સાઇટેન્ટ કોઝ. એ આપણા મનમાં પહેલેથી રહેલા સંસ્કાર કે વાસનારૂપી ભાવને જગાડે છે, અને એની અસર વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય.
જેમ પેલું ઉદાહરણ છે, પુરુરવાને ચંદ્ર જોઈને ઉર્વશી યાદ આવે, પણ એના મિત્ર વિદૂષકને લાડુ યાદ આવે.
બરાબર. એટલે વિભાવની અસર વ્યક્તિ સાપેક્ષ છે, અને ક્યારેક તો કવિએ વર્ણવ્યા ન હોય એવા પરિબળો પણ વિભાવ બની શકે. જેમ કે નાટક ભજવાતું હોય તો આખું નાટ્યગૃહનું વાતાવરણ, બીજા પ્રેક્ષકોનો પ્રતિભાવ, એ પણ ઉદ્દીપનનું કામ કરી શકે.
ઓકે. બીજું પદ છે અનુભાવ. આ શું છે?
અનુભાવ એટલે ભાવની શારીરિક અભિવ્યક્તિ, બહાર દેખાતા ચિહ્નો, જેમ કે કટાક્ષ કરવો, ભ્રમર ચઢાવવી, હાવભાવ કરવા, હાથ પગ હલાવવા, આ બધી ચેષ્ટાઓ.
એટલે જેના દ્વારા આપણે પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે એનું અનુમાન કરીએ.
હા, એ બાહ્ય ચિહ્નો છે. જેમ ધુમાડા પરથી આપણે અગ્નિનું અનુમાન કરીએ, એમ અનુભાવ પરથી પ્રેક્ષક પાત્રના મનમાં રહેલા ભાવનું અનુમાન કરે છે.
અને પછી આવે છે સાત્વિક ભાવ. આ આઠ ગણાયા છે. સ્તંભ એટલે કે જડતા, સ્વેદ એટલે પરસેવો, રોમાંચ, અશ્રુ, વૈવર્ણ્ય એટલે ચહેરાનો રંગ ઉડી જવો વગેરે. પણ પ્રશ્ન એ થાય છે કે આ પણ શારીરિક પ્રતિક્રિયાઓ જ છે, તો એને અલગ કેમ પાડ્યા અને એને અનુભાવને બદલે ભાવ કેમ કયા?
હા, આ એક મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો છે. એક ખુલાસો એવો આપવામાં આવે છે કે બીજા જે અનુભવો છે, જેમ કે કટાક્ષ કરવો કે હાથ હલાવવા, એ નેટ પોતાના અભિનય કૌશલ્યથી પાત્ર સાથે પૂરી તન્મયતા વગર પણ કરી શકે.
ઓકે.
જ્યારે આ સાત્વિક ભાવો, જેમ કે સાચા આંસુ આવવા કે શરીરે રોમાંચ થવો, એના માટે નટની પાત્ર સાથે ઊંડી તન્મયતા, જેને સત્વ કહ્યું, એ જરૂરી છે. આ ભાવો સ્વયંભૂ પ્રગટે છે, એનો ઢોળ કરવો અઘરો છે.
પણ આ ખુલાસો કેટલો સાચો? શું કુશળ નટ આંસુ ન લાવી શકે અને બીજા અનુભવો માટે પણ થોડી તો તન્મયતા જોઈએ ને?
બરાબર. આ જ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કુશળ નટ પ્રેક્ટિસથી આંસુ વગેરે લાવી શકે છે, અને બીજા અનુભવો માટે પણ અમુક અંશે તન્મયતા તો જરૂરી જ છે. એટલે આ ખુલાસો સંપૂર્ણ રીતે સંતોષકારક નથી. કદાચ એમને સાત્વિક અનુભવ કહેવો વધુ તાર્કિક હોત, પણ પરંપરા એમને ભાવ તરીકે ઓળખે છે, કદાચ એમની આ વિશિષ્ટ સ્વયંભૂ પ્રકૃતિ પર ભાર મૂકવા માટે.
સમજાઈ ગયું. હવે આગળ વધીએ સ્થાયી અને વ્યભિચારી કે સંચારી ભાવ તરફ. જે આઠ કે પછી નવ સ્થાયી ભાવો છે, રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને શમ, એને આપણે આધુનિક પરિભાષામાં ઇમોશન એટલે કે ભાવ કહી શકીએ.
હા, મોટે ભાગે એ બંધ બેસે છે. સ્થાયી ભાવ એ મુખ્ય લાંબો સમય ટકતો ભાવ છે.
પણ પેલા જે 33 વ્યભિચારી કે સંચારી ભાવો ગણાવ્યા છે, જે સ્થાયી ભાવની સાથે આવે ને જાય, જેમ સમુદ્રમાં લહેરો આવે ને જાય, એમાં તો બહુ જ વિવિધતા છે.
ખૂબ જ. એમાં શંકા, હર્ષ, ચિંતા જેવા ભાવો, ઇમોશન્સ પણ છે. ચપલતા, આવેગ જેવા આવેગો પણ છે. મતિ, તર્ક જેવી જ્ઞાનાત્મક અવસ્થાઓ, કોગ્નેટિવ સ્ટેટ્સ પણ છે. અને શ્રમ, વ્યાધિ, મરણ જેવી શારીરિક અવસ્થાઓ, ફિઝિકલ સ્ટેટ્સ પણ છે.
આ થોડું વિચિત્ર નથી લાગતું? શારીરિક અવસ્થા જેમ કે શ્રમ, થાક કે વ્યાધિ, બીમારી ને ભાવ કેવી રીતે ગણાય?
હા, જો આપણે શુદ્ધ મનોવૈજ્ઞાનિક વર્ગીકરણની દૃષ્ટિએ જોઈએ તો વિચિત્ર લાગે. પણ અહીં સમજવાનું એ છે કે રસશાસ્ત્રનો હેતુ કડક સાયકોલોજીકલ કેટેગરાઇઝેશન કરવાનો હતો જ નહીં.
તો શું હતો?
એમનો હેતુ હતો રસમિષ્ટતિ, અને રસના આસ્વાદની પ્રક્રિયામાં જે કંઈ પણ તત્વો ભાગ ભજવે છે, જે કંઈ પણ ઉપયોગી છે, પછી ભલે તે માનસિક હોય, બૌદ્ધિક હોય, આવેગાત્મક હોય કે શારીરિક હોય, તે બધાને ગણતરીમાં લેવાનો. રસાનુભવ માટે જે પણ તત્વો જરૂરી લાગ્યું તેને આ યાદીમાં સ્થાન મળ્યું.
એટલે એમનો ફોકસ પ્રેક્ટિકલ હતો, રસના અનુભવ પર હતો.
બરાબર.
હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ. આ બધા વિભાવ, અનુભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, આ બધાના સંયોગથી જે રસ નિષ્પન્ન થાય છે, એ રસ ખરેખર છે શું અને એનું સ્થાન ક્યાં છે? શું સ્થાયી ભાવ પોતે જ જ્યારે ખૂબ પરિપોષ પામે ત્યારે રસ બને છે? મોટાભાગના વિદ્વાનો આવું માને છે.
હા, એ મત પ્રચલિત છે. પણ અહીંયા એક મોટી તાત્વિક મુશ્કેલી ઊભી થાય છે. જો સ્થાયી ભાવ જ રસ બનતો હોય તો સ્થાયી ભાવ જેમ કે રતિ, શોક, ક્રોધ એ તો કોનામાં હોય? પાત્રમાં હોય, અથવા તો પાત્રનું અનુકરણ કરતા નટમાં હોય.
હા,
તો શું રસ પણ પાત્ર કે નટમાં જ નિષ્પન્ન થાય? પણ આપણા શાસ્ત્રો તો કહે છે કે રસ આસ્વાદ્ય છે, એનો આસ્વાદ લઈ શકાય છે. અને આસ્વાદ કોણ લે છે?
સામાજિક, પ્રેક્ષક કે વાચક.
બરાબર. તો જો રસ નાટમાં હોય તો સામાજિકનો આસ્વાદ કેવી રીતે લે? આ એક મોટો પ્રશ્ન છે.
આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે. તો શું પાત્રનો ભાવ અને પ્રેક્ષકનો જે રસાનુભવ છે એ એક જ વસ્તુ નથી?
ના, બિલકુલ નહીં. અને આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. પાત્રનો જે ભાવ હોય છે એ લૌકિક હોય છે, એટલે કે વાસ્તવિક દુનિયાનો ભાવ. એ ક્રિયાશીલ હોય છે, કોઈ ચોક્કસ વિષય, વ્યક્તિ કે વસ્તુ તરફ દોરાયેલો હોય છે, અને એ કોઈક પરિણામ કે સંતૃપ્તિ તરફ જતો હોય છે.
જેમ કે દુષ્યંતનો શકુંતલા પ્રત્યેનો રતિભાવ એને મિલન તરફ પ્રેરે છે.
બરાબર. જ્યારે સામાજિકનો જે રસાનુભવ છે એને શાસ્ત્રોમાં અલૌકિક કહ્યો છે. અલૌકિક એટલે કોઈ ચમત્કારિક નહીં, પણ સામાન્ય વ્યવહારિક અનુભવથી પર, એટલે કે એ કલ્પના દ્વારા ભોગવાય છે. એમાં શારીરિક પ્રવૃત્તિનો મોટે ભાગે ત્યાગ હોય છે. આપણે નિષ્ક્રિય રીતે પરમ નિવૃત્તિ એવો શબ્દ વપરાયો છે એને માણીએ છીએ, અને એનો ઉદ્દેશ કોઈ વ્યવહારિક પરિણામ મેળવવાનો નથી, પણ માત્ર કલાનો આનંદ, કાવ્યાનંદ મેળવવાનો છે. આ તાત્વિક ભેદ બહુ મોટો છે.
અને સામાજિકનો અનુભવ ખાલી પાત્ર સાથે તન્મય થઈ જવું, એકરૂપ થઈ જવું, આઇડેન્ટિફિકેશન એટલો જ નથી હોતો, ખરું ને? એનાથી વધુ કંઈક હોય છે.
ચોક્કસપણે. એ ખૂબ જ જટિલ, બહુસ્તરીય પ્રક્રિયા છે. ડૉક્ટર રાકેશ ગુપ્તા જેવા આધુનિક વિદ્વાનોએ બતાવ્યું છે એમ, સામાજિક જ્યારે કોઈ કલાકૃતિનો અનુભવ કરે છે ત્યારે એના મનમાં અનેક પ્રકારની લાગણીઓ અને વ્યાપારો ચાલતા હોય છે.
કેવા કેવા?
જેમ કે કેટલાક પાત્રો પ્રત્યે સહભાવ જાગે તો કેટલાક પ્રત્યે વિરોધભાવ. આપણને પોતાના ભૂતકાળના અનુભવો યાદ આવે, રિકલેક્શન. આગળ શું થશે એવી ઉત્સુકતા જાગે. પાત્રોના કાર્યો અને ઘટનાઓ પર આપણે વિચાર કરીએ, રિફ્લેક્શન. અને સાથે સાથે આપણે એક કલાકૃતિનું મૂલ્યાંકન પણ કરતા હોઈએ છીએ, એના ગુણદોષ વિશે વિચારતા હોઈએ છીએ, ક્રિટિકલ ઇવેલ્યુએશન.
એટલે સામાજિક એક સમયે ભાવક પણ છે અને વિવેચક પણ છે.
બરાબર. એમનો અનુભવ પાત્રના ભાવની ખાલી એક નકલ કે પ્રતિબિંબ નથી, એનાથી ઘણો વધારે સંકુલ અને બહુ પરિમાણીય છે.
આ બધી ચર્ચા પરથી એ તો સ્પષ્ટ થાય છે કે રસશાસ્ત્રના જે પદો છે એને આધુનિક માનસશાસ્ત્રના ચોક્કસ ખાનામાં બેસાડવા બહુ સહેલા નથી, અને વિદ્વાનોમાં પણ ખૂબ મતભેદ છે.
હા, કોઈ સ્થાયી ભાવને ઇમોશન કહે છે, તો કોઈ સેન્ટિમેન્ટ, કોઈ એને ઇન્સ્ટિંક્ટ સાથે સરખાવે છે. જુદા જુદા વિદ્વાનો, શાસ્ત્રીજી હોય, વટાવે હોય, જોગ હોય, વાળિંબે હોય, ગુલાબરાય હોય કે રાકેશ ગુપ્તા હોય, બધાના મંતવ્યોમાં થોડો ઘણો ફરક જોવા મળે જ છે.
અને આ મતભેદો શું બતાવે છે?
એ જ બતાવે છે કે રસાનુભવની પ્રક્રિયા અત્યંત જટિલ છે. એમાં સંવેદનાથી શરૂ કરીને પ્રત્યક્ષ જ્ઞાન, લાગણી, ભાવ, ભાવના, સ્મૃતિ, તર્ક, કલ્પના, વિવેચન, આ બધા જ મનોવ્યાપારો એક સાથે કામ કરતા હોય છે. એને કોઈ એક પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ખ્યાલમાં કેદ કરી દેવો લગભગ અશક્ય છે. ભારતીય રસ સિદ્ધાંત પોતાની રીતે આગવો, વિશિષ્ટ અને ખૂબ ગહન છે.
તો આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે આપણે શું મુખ્ય તારણો કાઢી શકીએ? પહેલું તો એ કે રસ સિદ્ધાંત જે ભરતમુનિથી શરૂ થયો એ ભારતીય કાવ્યશાસ્ત્રનો પાયો છે. એ વિભાવ, અનુભાવ અને જુદા જુદા ભાવોના સંયોજનથી જે સૌંદર્યલક્ષી અનુભવ થાય છે, અને એમાં પણ ખાસ કરીને ભોગતા એટલે કે સામાજિકના દૃષ્ટિકોણથી એની મીમાંસા કરે છે.
બરાબર. અને બીજું તારણ એ કે આ સિદ્ધાંતની જે પરિભાષા છે, વિભાવ, અનુભાવ, સ્થાયી, સંચારી, સાત્વિક ભાવ અને ખુદ રસ શબ્દ, એ અર્થઘટનની દૃષ્ટિએ ખૂબ ગહન, જટિલ અને બહુસ્તરીય છે. તેને આધુનિક મનોવિજ્ઞાનના માળખામાં ગોઠવવાના પ્રયાસો થયા છે, પણ એ ખૂબ જ પડકારજનક રહ્યા છે અને તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી. મળવી કદાચ શક્ય પણ નથી, કારણ કે બંને પરંપરાઓના સંદર્ભ અને ઉદ્દેશ્ય જુદા છે.
અને અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. રસમીમાંસા આપણને સૌંદર્યના અનુભવને સમજવા માટે એક અદ્ભુત ગહન માળખું પૂરું પાડે છે. પણ એક પ્રશ્ન જે સદીઓથી ચર્ચાતો રહ્યો છે અને જેના પર વિચાર કરવો જોઈએ, શું રસાનુભવ ખરેખર અલૌકિક છે? એટલે કે આપણા સામાન્ય રોજબરોજના વ્યવહારિક અનુભવોથી તદ્દન જુદો, એનાથી પર, જેવો દાવો અભિનવ ગુપ્ત કે ભટ્ટ નાયક જેવા મહાન આચાર્યો કરે છે, કે પછી તે અત્યંત જટિલ, વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ હોવા છતાં મૂળભૂત રીતે લૌકિક, એટલે કે આજ દુનિયાની આપણી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓનું જ એક ઉચ્ચ સ્તરનું પરિષ્કૃત પરિણામ છે, જેનો સંકેત આપણને આધુનિક વિશ્લેષણોમાં ક્યાંક ક્યાંક મળે છે? આ પ્રશ્ન વધુ ચિંતન માંગી લે છે. આ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.